તારીખ 15/9/1997 શ્રીમદ રાજચંદ્રજીના કેટલાક વચનો ઉપર તથા 20 દોરા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા બોરીવલીમાં માર્ગદર્શન સળંગ પ્રવચન નંબર 248.
સેવાને પ્રતિકૂળ જે તે બંધનોથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. આમાં ખાસ કરીને શ્રી ગુરુને સંબોધીને આત્માર્થી જન શ્રી ગુરુ પ્રત્યે પોતાના ભાવ વ્યક્ત કરે છે. તો કહે છે કે જે બંધન છે, સંસારના બંધનો છે, એ બંધનો આપની સેવા કરવા માટે અનુકૂળ નથી. હા, આજે દશલક્ષણ પર્વનો છેલ્લો દિવસ છે. ઉત્તમ બ્રહ્મચર્ય નો દિવસ આજે કહેવાય છે. ધર્મ છે એ સ્વયં બ્રહ્મચર્ય સ્વરૂપ છે. બ્રહ્મચર્યનો રૂઢિ અર્થ જુદો છે અને આધ્યાત્મિક અર્થ જુદો છે. અહીંયા ઉત્તમ બ્રહ્મચર્ય એટલે સમ્યક પ્રકારે બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપમાં ચરવું, એટલે લીન થવું, એકાગ્ર થવું, જામી જવું, એને ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. અને આત્મા સ્વરૂપમાં લીન થાય એ જ ધર્મ છે. એ ધર્મનું આ નામ પાડ્યું છે પરિણમ અનુસાર, બ્રહ્મે ચરતી ઇતિ બ્રહ્મચર્ય. બ્રહ્મ નામ આત્મા, આત્મ સ્વરૂપ, એમાં જે ચરે છે, વિચરે છે, લીન થાય છે, એને બ્રહ્મચર્ય કહે છે. ઉત્તમ પ્રકારનું બ્રહ્મચર્ય જ્ઞાનીઓને, પંચમ ગુણ સ્થાન વર્તીને અને મુનિઓને હોય છે. એ એમના આચરણની પ્રધાનતાથી આ ધર્મનું વર્ણન છે. મુમુક્ષુ જીવે તેવા પ્રકારનો પ્રયત્ન કરવો, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સ્વરૂપ લીનતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, એ મુમુક્ષુ જીવની ભૂમિકાનું કર્તવ્ય છે. એ રીતે બ્રહ્મચર્યનો વિષય છે. હવે આપણે આ જરા વિસ્તારવાળા પ્રશ્નો છે એટલે લઈએ કે શ્રી ગુરુની સેવા માટે પ્રતિકૂળ છે એવા જે સંસારના બંધનો છે, એ બંધનોનો ત્યાગ મને થયો નથી, એ બંધનોની વચમાં હું પડ્યો છું, એ બંધનોને હું છોડી શકતો નથી, એવો હું ભીણો છું, નબળો છું. દેહેન્દ્રિયમાંને નહીં કરે બાહ્ય પર રાગ, અને શરીરની ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયના વિષયો ઉપર આકર્ષિત થાય છે, એવી મારી સ્થિતિ છે. તુજો વિયોગ સ્ફુરતો નથી, વચન નયનયમ નાહીં, નહીં ઉદાસન ભક્તથી તેમ ગ્રહાદિક માહી. તુજ વિયોગ સ્ફુરતો નથી, શ્રી ગુરુને એમ કહે છે કે આપનો જે વિયોગ મને દુઃખદાયક થવો જોઈએ એવી સ્ફૂર્ણા મને થતી નથી. આપના વિયોગમાં પણ હું રહી શકું છું, જીવી શકું છું, મારું જીવન સહેલાઈથી ચાલે છે, એ મારી ખામી છે, એ મારો દોષ છે. વચન નયન એમ નાહી, એ સંબંધીના વચનો, એવી દ્રષ્ટિ અને તે પ્રકારનો સંયમ અથવા નિયમ એવું પણ મારામાં કાંઈ નથી કે આપના વિયોગની પૂર્તિ થાય અને આપના સંયોગને હું પ્રાપ્ત કરી શકું. નહીં ઉદાસનું ભક્તથી, અને મારામાં જે ભક્તિ નથી એનો પણ મને ખેદ નથી. મારામાં જે ભક્તિની ઓછપ છે એ નથી, નહીં હોવા બરાબર છે એનો પણ મને ખેદ નથી. શું તેમ જે ગ્રહાદિક એટલે મારા સંયોગો છે એમાં પણ જે મને ઉદાસીનતા આવવી જોઈએ, મારો વૈરાગ્ય હોવો જોઈએ, એ પણ મને નથી, એ બી પણ મારામાં ખામી છે. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અહમ ભાવથી રહિત નહીં, હું અહંકારથી ભરેલો છું, અભિમાન મારામાં ઘણું છે, અને આત્મધર્મનો પ્રાપ્તિ કરીને સંચય કરવો જોઈએ, વધારવો જોઈએ, એ પણ મારામાં ઉત્પન્ન થયો નથી. આત્મધર્મ પણ મારામાં ઉત્પન્ન થયો નથી. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અને બીજા પણ જે દોષ જવા જોઈએ અને નિર્મળતા પ્રગટ થવી જોઈએ, એવી નિર્મળતા પણ મને પ્રગટ થઈ નથી. બીજા દોષ પણ કાંઈ અન્ય ધર્મ પ્રાપ્ત થાય એવા દોષ મારા ગયા નથી, નાશ થયા નથી, એ પ્રકારની નિવૃત્તિ મને નથી મળી. આ 20 દોહરામાં મુખ્યપણે કૃપાળુ દેવે આત્માર્થી જીવને પોતાના દોષોનો નિષેધ, અને તે પણ વેદનાપૂર્વક નિષેધ કેવો હોય એનું ચિત્ર પ્રદર્શન કર્યું છે. જે જીવ યથાર્થપણે પરિભ્રમણની ચિંતનામાં આવે અને જો આ પદ એ વાંચે તો એની વેદના વૃદ્ધિ થયા વિના રહે નહીં, અને વેદનામાં ન આવ્યો હોય અને આવા પદને નો સ્વાધ્યાય કરે તો એ વેદનામાં પ્રવેશ કરે. ખાસ કરીને સૌથી પહેલા પગથિયે જે પગ મૂકવાનો છે એમાં ઉપકારી થાય એવા 20 દોહરા છે. એટલે પ્રશ્ન એ છે કે આ કાવ્યોમાં ગૂઢતા શું છે અને આશય શું છે? તો આશય એ છે કે વેદનામાં આવવું, એ આશય છે. વેદનામાં આવતા મુમુક્ષુનો આત્મા આત્માની ઉન્નતિ ક્રમના પર્યાયોમાં પ્રવેશ કરે છે અને આગળ વધી શકે છે યથાર્થ પ્રકારે. એટલે 12 ભાવના છે, અનિત્ય, અશરણાદિ, એકત્વાદિ, એ જ પ્રકારે આ 20 દોહરાનો વિષય પણ એવો છે કે જેથી આત્માર્થી જીવ પોતાના દોષોનું પક્ષપાત પશ્ચાતાપ કરીને નિર્મળતામાં આવે. પશ્ચાતાપ થવાથી નિર્મળતા ઉત્પન્ન થાય છે, દર્શન મોહનો અનુભાગ એટલે શક્તિ ઘટે છે, અને જીવને પોતે શું કરવું એની સૂઝ આવે છે. એ પહેલાં મુમુક્ષુ જીવ મૂંઝાય છે કે મારે શું કરવું, મારે શું કરવું, શું કરવું તો મારું કલ્યાણ થાય, એવી મૂંઝવણ આ પ્રકારે પરિભ્રમણની ચિંતનાને વેદના પહેલાં બધા જીવને હોય છે. એ વેદનાને ચિંતના આવ્યા પછી એ પ્રશ્ન સમાપ્ત થાય છે. એને પોતાના હિતકારી પરિણામોને અહિતકારી પરિણામો સમજાતા જાય છે અને એમાં કેવી રીતે એને છોડી દેવા, અહિતકારી પરિણામોને કેવી રીતે છોડી દેવા, હિતકારી પરિણામોને કેવી રીતે આરાધવા, એની સૂઝ અંદરથી આત્મામાંથી આવે છે. એ આ 20 દોહરાનો તાત્પર્ય છે, અને એ વાતની એમાં ગૂઢતા રહેલી છે કે મુમુક્ષુ જીવ મુમુક્ષુતાના યથાર્થ ક્રમમાં પ્રવેશ કરવા માટે આ 20 દોહરા લખાયેલા છે. એ વૈરાગ્યને ઉદાસીનતાને ઉત્પન્ન કરનારા છે. લલ્લુજીને આ 20 દોહરા લખી આપેલા કૃપાળુદેવે. એ તો ગ્રસ્થાશ્રમ છોડીને દીક્ષા ધારણ કરીને સાધુના વેશમાં હતા, તો પણ યથાર્થ વૈરાગ્યની આવશ્યકતા એમને દેખાણી ત્યારે એમણે આ 20 દોહરા લખી આપ્યા છે. વૈરાગ્ય હોવો અને યથાર્થ વૈરાગ્ય હોવો બે જુદી જુદી વાત છે, એક વાત નથી. પોતાના પરિભ્રમણની ચિંતાથી જે વૈરાગ ઉત્પન્ન થાય છે, ઉદાસીનતા આવે છે, તે જ યથાર્થ છે. અન્ય પ્રકારે જે વૈરાગ્ય આવે છે, એ વૈરાગ્યમાં જે આલંબનથી વૈરાગ્ય આવે છે, તે યથાર્થ નથી. એવા અનેક પ્રકાર છે. એટલે કૃપાળુદેવે લલ્લુજીને યથાર્થ વૈરાગ્યમાં પ્રવેશ કરવા માટે આ 20 દોહરા લખી આપેલા. અને જે મુમુક્ષુ જીવો એ પ્રકારમાં પ્રવેશ ન કર્યો હોય એને પણ આ 20 દોહરા ઉપકારી છે. પોતાના આત્માને સામેલ કરીને, ઇન્વોલ્વ કરીને જો આ 20 દોહરા ના ભાવો ગ્રહણ કરવામાં આવે, ખાલી વાંચી જવાનો વિષય નથી, સ્વાધ્યાય કરી જવાનો વિષય નથી, એના એમાં કહેલા ભાવો પોતાની જાત ઉપર ઉતારીને ગ્રહણ કરવામાં આવે, તો આત્મા પશ્ચાતાપમાં ડૂબી ગયા વગર રહે નહીં, ઉદાસીનતાને નિર્મળતા આવ્યા વિના રહે નહીં, એવો વિષય આ 20 દોહરામાં કૃપાળુદેવે સંકલિત કર્યો છે. કેવલ્ય બીજવાળા કાવ્યમાં એક પદ છે કે વહ સત્ય સુધાદર સાવિંગે ચતુરાંગુલ હે દ્રગસે મિલે હે. એમાં ગૂઢતા શું છે અને એનો આશય શું છે? બધા પદોમાં એક કોમન પ્રશ્ન છે. સત્ય સુધા, આત્મામાં રહેલું જે અમૃત, સુધા એટલે અમૃત, કોણ? શ્રી ગુરુ છે. એ આત્મામાં રહેલા આનંદ અમૃતને દર્શાવશે, દર્શાવહીંગે એટલે બતાવશે. જો તારા સ્વરૂપમાં વચનાતીત અને મનાતીત આનંદ ભરેલો છે એ બતાવી શકશે. ક્યાંથી બતાવશે? કે પોતાના પરિણમનથી બતાવશે. કહેશે એમ ન લીધું, બતાવશે એમ કહ્યું છે. અને એ તારી સમીપમાં છે, તારા આત્મામાં છે. દ્રગ એટલે તારી જે દ્રષ્ટિ છે એને મળવા માટે ચાર આંગળનું જ છેટું છે, એટલે કાંઈ છેટું જ નથી. દૂરવર્તી પદાર્થ ન દેખાય, દૂર ક્ષેત્રમાં હોય પણ સાવ સમીપ હોય ને ન દેખાય એવું તો બને નહીં. એવું જે તારું સ્વરૂપ છે એને દ્રષ્ટિમાં આવવા માટે શ્રી ગુરુ આ રીતે તને ઉપકારી થશે એમ કહેવું છે. પછી એક બીજું કાવ્ય છે, ભક્તિનો ઉપદેશ છે. એમાં શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર ચહો, ભજીને ભગવંત ભવંત લહો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભ ભાવમાં અહીંયા આત્મકલ્યાણના અભિપ્રાયપૂર્વકના પરિણામો, એ બધા યથાર્થ શુભ ભાવ છે. અથવા દેવ, ગુરુ, શાસ્ત્ર તેમના પ્રત્યે શુદ્ધ અંતઃકરણથી, બહુમાનથી ઉત્પન્ન થયેલા જે પરિણામ છે એ યથાર્થ શુભ ભાવ છે. કે જેને લઈને પરિણામમાં નિર્મળતા આવે, દર્શન મોહ દબાય, ઉપશમે, અને પરિણામ નિર્મળ થાય. મન શુદ્ધ કરો એટલે પરિણામ શુદ્ધ થાય, ઉપયોગની શુદ્ધિ થાય, જ્ઞાનની શુદ્ધિ થાય. નવકાર મહાપદને સમરો, પંચ પરમેષ્ઠીનુંમાં જે નમસ્કાર મંત્ર છે એનું સ્મરણ કરો. 223 નંબરના પત્રમાં કૃપાળુદેવે નમસ્કાર મહામંત્રનો એક રહસ્ય ખોલ્યું છે. એમણે એમ કહ્યું કે નમસ્કાર મહામંત્રમાં અરિહંત પદને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યો છે, અને સિદ્ધ પદને પછી નમસ્કાર કરવામાં આવ્યો છે. એમાં રહસ્ય છે, ગૂઢતા છે, અને એક પારમાર્થિક આશય એની અંદર રહેલો છે. એ આશય એ છે કે અરિહંત છે એ પ્રત્યક્ષ પરમાત્મા તરીકે પ્રાપ્ત થાય છે એમનું દર્શન, જ્યારે સિદ્ધ ભગવાનનું દર્શન કોઈ પણ જીવને થતું નથી. કેમ કે એ તો સિદ્ધાલયમાં બિરાજે છે અને અશરીરી છે, જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા અશરીરી આત્મા જ્ઞાન ગોચર થતો નથી. પ્રત્યક્ષ સત્પુરુષ ઉપરનું વજન શું છે એ જ એમ સૂચવે છે કે પ્રથમ સત્પુરુષની ભક્તિ, એ પત્રમાં લખ્યું છે. આ નવકાર મંત્રમાં આ પ્રકારની અનાદિથી જે ગોઠવાયેલી વ્યવસ્થા છે એ એમ સંકેત કરી જાય છે કે પ્રથમ સત્પુરુષની ભક્તિ, ત્યાર પછી પરમાત્માની ભક્તિ, અને તે જ યથાર્થ છે એમ કહેવા પાછળ આ નમસ્કાર મંત્રની અંદર ગોઠવણી છે. ઉપર ઉપરથી કોઈ વિચાર કરે તો આમાં થોડું ખરાબ લાગે એવી વાત છે કે નીચા પદવાળાને પહેલાં નમસ્કાર કરવો અને ઊંચા પદવાળાને પછી નમસ્કાર કરવો, એ વાત તો ઊંચા પદવાળાની અવગણના કરવા બરાબર લાગે, અને એવી અવગણના કરવામાં આવે તો દોષ થાય એમ ઉપર ઉપરથી લાગે. પણ કૃપાળુદેવની દ્રષ્ટિ બહુ ઊંડી હતી, એમણે આ અનાદિ મહામંત્રમાંથી આ પરમાર્થ કાઢ્યો છે, આ રહસ્ય ખોલ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. પ્રત્યક્ષ નીચા ગુણ સ્થાનવાળાની બરાબર ઉપકાર પરોક્ષ જીનેન્દ્ર દેવ હોય તો પણ કરી શકે નહીં, હોઈ શકે નહીં, થઈ શકે નહીં, એવી એક પ્રત્યક્ષ પરોક્ષતાની પરિસ્થિતિ છે. અને એમાં આત્માના પ્રયોજન સાથે સીધો સંબંધ છે એ દર્શાવવા માટે નમસ્કાર મહામંત્રમાં પણ આ વ્યવસ્થા છે, અને પોતે પણ એ વાતને અનેક જગ્યાએ આગળ કરે છે, ઉપસાવે છે. એટલે નવકારના સ્મરણમાં આ વાત છે. નવકારના સ્મરણમાં માળા લઈને નવકારવાળી કરી જાય એ વાત નથી. કોઈ રહસ્ય છે, કોઈ ગૂઢતા છે તો આ વાતની છે કે પ્રત્યક્ષ ઉપકારી છે એટલા પરોક્ષ કોઈ ઉપકારી નથી. એ વાત પ્રયોજનની દ્રષ્ટિ જેની યથાર્થ છે એને જ સમજાય છે, અને બીજાને એ વાત સમજવામાં આવતી નથી. એ તો ગુણસ્થાનની ગણતરી ગણે છે, પણ અહીંયા વાત કાંઈક બીજી કહેવી છે. કાંઈ ઊંચા પદવાળાનું અપમાન કરવાનો અહીંયા કોઈ આશય નથી, આશય આખો આત્મકલ્યાણનો છે એની અંદર, એ વાત વિચારવાની છે. નહીં એ સમાન શું મંત્ર ચહો, એમના એના સમાન કોઈ મંત્ર નથી એમ ચાહ ન કરો. બાકી તો નવકાર મંત્રમાં બીજી ઘણી વાતો છે, એમાં એક વાત એ છે કે પાંચે પદ વિતરાગતાના છે. પાંચે પદ આત્મસ્વરૂપ જેમણે પ્રગટ કર્યું છે એવા મહાત્માઓના છે, મહાન આત્માઓના છે, અને જેને એવા આત્મગુણો પ્રગટ કરવા છે એને એની ચાહના નહીં, એ સમાન સુમંત્ર ચહો, એના જેવી ચાહના કરવા સિવાય બીજું કોઈ નથી, એવો એ મંત્ર છે. એટલે જેને અરિહંતના સ્વરૂપનું, સિદ્ધ ભગવાનના સ્વરૂપનું અને સાધુના સ્વરૂપનું જ્ઞાન હોય એને એ મંત્રનું સ્મરણ કરતા એમનું સ્વસંવેદનાત્મક સ્વરૂપ વિઝ્યુઅલાઇઝ થાય છે, જાણે એ પ્રત્યક્ષ પોતાની સામે બેઠા હોય એમ જોવા મળે છે, અને એની અસર એના આત્મામાં આત્મભાવે ઉત્પન્ન થાય છે. એટલે કે આત્મભાવ આવિર્ભાવ થાય છે. ભજીને ભગવંત ભવંત લહો, એ રીતે ભગવાનના પાંચે ભગવંત સ્વરૂપ છે, એમના સ્વરૂપને ભજીને ભવનો નાશ કરો, એમને ભજીને પુણ્ય બાંધો, સ્વર્ગમાં જાઓ, પ્રતિકૂળતાને ટાળવાની અભિલાષા કરો, અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાની અભિલાષા કરો, એ વાત કાંઈ કરી નથી. ભગવાનને ભજીને ભવંત કરવાની વાત છે, પરિભ્રમણ મટાડવાની વાત ડગલે ને પગલે કરી છે એમણે. પછી અમૂલ્ય તત્વ વિચારમાં એક પદ છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે સુખ નહીં. પર વસ્તુમાં નહીં મૂંઝવો, પર પદાર્થ પ્રત્યેનું આકર્ષણ જ્યારે જ્યારે જીવને સુખ બુદ્ધિએ થાય છે ત્યારે જીવમાં આકુળતાની ઉત્પત્તિ થાય છે, અને આકુળતાથી જીવ મૂંઝાય છે. કયો જીવ મહાશક્તિથી મૂંઝાય છે? કે જે મોક્ષાર્થી મોક્ષાભિલાષી હોય છે તે. 254 પત્રમાં મોક્ષાર્થીનો આ લક્ષણ, આ સ્વરૂપ રૂપાળુદેવે બતાવ્યું છે કે જે મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને માટે જ, મોક્ષને વિશે જ યત્ન કરે છે, તેને દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ છે. એવી મુમુક્ષુતા વાળા જીવને એવી ભાવના આવે છે કે હવે એ મહાશક્તિના પરિણામો એને સંબોધન કરે છે, હે મોહના પરિણામો, હે મોહ, હવે તું મને મૂંઝવમાં, મને પર વસ્તુમાં તું મને મૂંઝવમાં. જે પર વસ્તુ જોઈને મને રસ આવતો હતો, જે પદાર્થો જોઈને મને ઉત્સાહ થતો હતો, મીઠાશ આવતી હતી, હવે મને મૂંઝવણ થાય છે, હવે મને તું મૂંઝવમાં. મને મારા આત્માની દયા આવી છે, એની એટલે મારા આત્માની મને દયા આવી છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની દયા જેને આવે છે એ તત્વ પામવાનો અધિકારી થાય છે. પરિભ્રમણની ચિંતા અને વેદના એ નિજ આત્માની દયા છે. જેને પોતાની દયા નથી એ બીજાની દયા શું પાડશે, અને જેને પોતાની દયા નથી એ પરિભ્રમણથી મુક્ત કેવી રીતે થશે? એ પરિભ્રમણથી મુક્ત થઈ શકશે નહીં, એ પંક્તિમાં એ વાત લીધી છે. માટે એ પ્રકારે મહાશક્તિના પરિણામ ત્યાગવાનો સિદ્ધાંત વિતરાગદેવના ઉપદેશમાં આવ્યો છે, અને પાછળથી દુઃખ થાય અને સુખ શું કહેવું, એટલે જે સુખાભાસના પરિણામથી જીવ આકુલિત થઈને એ પરિણામને છોડે છે, પાછળથી એને દુઃખ થાય છે, થાક લાગે છે, વિરામ પામે છે, એને સુખ શું કહેવું, કે એને સુખ કહી શકાય નહીં, માટે સુખ છે જ નહીં. પછી એક પદ છે, દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન ધ્યાન સંપ જંપ વણ કંપ દે ભય ભંજન ભગવાન. હે ભવના ભંજન એટલે ભાંગનારા, અહીંયા ભંજન એટલે ભાંગનારા, પરિભ્રમણને ભાંગવામાં જેવો ઉપકારી છે, નિમિત્ત છે, શબ્દ નથી લીધા, ઉપકારી છે, પરિભ્રમણનો નાશ કરવામાં, પરિભ્રમણને ભાંગવામાં જેવો ઉપકારી છે એવા ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે કે મને તો આવા પરિણામ આપજે, દયાના પરિણામ આપજે, શાંતિના પરિણામ આપજે, ઉદારતા એટલે વિશાળતાના પરિણામ આપજે, ધર્મના પરિણામ આપજે, ધર્મ સમજી શકો, ધર્મનો મર્મ પ્રાપ્ત થાય એવા પરિણામ આપજે, ધ્યાન કરી શકું, મન ધ્યાન જ્ઞાન ધ્યાન કરી શકું એવા પરિણામ તું મને પ્રાપ્ત કરાવજે. સંપ જંપ વણ કંપ દે, વણ કંપ, કંપ એટલે કંપ ધ્રુજવું, કંપવું, આત્માના પ્રદેશો કંપાયમાન થાય છે, હલનચલન થાય છે, એનાથી પણ નવા કર્મનો આશ્રવ થાય છે, એને યોગાશ્રવ કહેવામાં આવે છે. કેવો આશ્રવ? મન વચન કાયાના નિમિત્તે, અથવા મન વચન કાયાની પ્રવૃત્તિના નિમિત્તે જે આત્માના પ્રદેશોનું હલનચલન કંપન થાય છે, એનાથી પણ કર્મના પરમાણુઓ આશ્રવિત થાય છે, આવે છે, નવો આશ્રવ થાય છે. એ પરિસ્થિતિનો ત્યાગ કરવા માટે, અભાવ કરવા માટે પ્રાર્થના કરે છે કે વણ કંપ દે, સંપ જંપ, હું જંપી જાઉં, મારામાં મારામાં શાંત થઈ જાઉં ને મારામાં જંપી જાઉં ને મારું કંપન પણ ન થાય એવી મારી સ્થિતિ થાય, એવી સ્થિતિનું મને દાન કરો. હે ભવભ્રમણના ભાંગનારા ભગવાન, મને આવા પરિણામ પ્રાપ્ત થાઓ એવી હું આપના પાસે પ્રાર્થના કરું છું. એ રીતે એ પ્રભુ પ્રાર્થનાના પદમાં પણ બીજી ઘણી વાતો છે. તેમના વિચાર રત્નોમાં એક પેરેગ્રાફ છે, એમાં શું કહેવાનો આશય છે કે શ્રી કૃષ્ણના સંબંધમાં એક પત્રમાં એ વાત છે, અને મોટાભાગે અત્યારના મનુષ્યમાં જૈન કરતાં હિન્દુ શ્રી કૃષ્ણ આદિને માનનારો સંપ્રદાય બહુ મોટો છે, એટલે કૃપાળુદેવની આવી વાતોથી નારાજ પણ થાય છે, પણ કૃપાળુદેવે બહુ મધ્યસ્થ થઈને કોઈ ગૂઢ વાત સમજાવવા, મર્મ સમજાવવા માટે આ પત્ર લખ્યો છે એ સંબંધીની જિજ્ઞાસાવાળાને. પત્ર કોના ઉપરનો છે મને ખ્યાલ નથી, પણ ઘણું કરીને સૌભાગભાઈ ઉપરનો પત્ર હોવો જોઈએ. વચનો આમ છે કે શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, શ્રી કૃષ્ણ એ મહાન પુરુષ હતા, યુગ પુરુષ હતા, એટલે આજે એમનો એક જુદો સંપ્રદાય ચાલે છે. સંપ્રદાય તો તીર્થંકરના નામે જૈન પરમેશ્વરનો એકનો જ ચાલવો જોઈએ, પણ કાળના ક્રમમાં જ્યારે જ્યારે કોઈ યુગ પુરુષ જેવા મહાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તેમનો અનુયાયી સમાજ, તેમનો અનુરાગી સમાજ એમના નામે કોઈ સંપ્રદાય ચલાવે છે જેમાં ઘણી વિકૃતિ આવે છે, અને જૈન કરતાં એક બીજી જ વાત એમાં ઊભી થઈ જાય છે, એટલે એમાંથી કોઈ ગૂઢ અર્થ તારવવો હોય તો એ તારવવો જોઈએ કે એક મહાત્મા હતા, મહાપુરુષ હતા, યુગ પુરુષ હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી, છતાં પણ સંપ્રદાય એમના નામે ચલાવવો જોઈએ નહીં. એવા જ રામચંદ્રજી થયા, અને એવા જ યુગ પુરુષ વર્તમાનમાં કૃપાળુ દેવ જેવા, કાનજી સ્વામી જેવા પણ થયા. પણ સંપ્રદાય તો તીર્થંકર દેવના નામનો જ ચાલવો જોઈએ. એ મહાત્માઓએ કદી કહ્યું નથી કે અમારા નામે તમે કોઈ જુદો વાડો ઊભો કરજો. છતાં પણ ભૂલથી કે ભૂલ ભરેલા કોઈના ઈરાદાથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એમના નામે પણ સંપ્રદાયો ચાલવા લાગે છે, એમાં વિકૃતિઓ આવે છે અને એ અનુસરનારાઓને નુકસાન પહોંચે છે. એટલે એ વાત પણ એમાંથી નીકળે છે. જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા, એ જ્ઞાની પુરુષ હતા. એમની જે સંસારની પ્રવૃત્તિ હતી એ ઉદય ભાવની હતી. રામચંદ્રજીના જીવનમાં અને શ્રી કૃષ્ણના જીવનમાં બહુ મોટો ફેર. રામચંદ્રજીને માને છે અથવા એક જ મંદિરમાં બંનેની પ્રતિમાઓ પણ જોવામાં આવે છે. પણ આમના ઉદય ભાવો બહુ વિચિત્ર હતા. ઘણી લડાઈઓ લડ્યા છે અને અનેક પ્રકારે એમનું બાળ જીવન જુદી રીતે ગયું છે. એમની બાળલીલાના નામે પણ એક સંપ્રદાય ચાલે છે, આજે હવેલીનો સંપ્રદાય છે, એ બાળલીલાના નામે પુષ્ટિ સંપ્રદાય ચાલે છે. એ શ્રી કૃષ્ણની જ મૂર્તિ છે પણ બાળ મૂર્તિને એ પૂજે છે. યુવાન અવસ્થામાં પણ એમના ચરિત્રો ઘણા છે અને લડાઈ લડવામાં અને અનેકના સંહાર કરવામાં એ લડાઈઓ લડ્યા છે. તો કોઈ રામચંદ્રજી લડાઈ લડ્યા છે એમાં પણ સંહાર થયો છે, પણ એક જ વખત લડ્યા છે રાવણ સાથે. આમને કેટલાયની સાથે લડવું પડ્યું છે અને બહુ મોટું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ થયું અને એમાં સગા કાકા દાદાના ભાઈઓની લડાઈ હતી, જે બંને એમને માટે સરખા સગા હતા. કેમ કે એ બંને મામાના દીકરા હતા અને આ ફઈના દીકરા હતા, મામા ફઈના ભાઈઓ થતા હતા. એટલે ફઈને તો બે મામા સરખા, ફઈના દીકરાને તો બે મામા સરખા. એક મામાનો ભાણિયો એ બીજા મામાનો ભાણિયો. એટલે એમને બાંધવામાં આવ્યા કે તમે સમર્થ યોદ્ધા છો એ અમને ખબર છે, પણ આ અમારા ઘર ઘર અંદર ઘરમાં ને ઘરમાં યુદ્ધ થવાનું છે, તમારે કોઈનો પક્ષપાત કરવાનો નથી, વચન આપો, વચનબદ્ધ થાઓ. તો કે બહુ સારું, ચાલો હું કોઈના પક્ષે નહીં લડું, નહીં લડું એટલે હથિયાર ધારણ નહીં કરું, પણ મારે અર્જુનના રથના સારથી થાય છું. થઈ ગયું તો વાત વ્યૂહ, આમ લડાઈ તો વ્યૂહરચનાથી લડવાની હોય છે અને સારથી હોય એ વ્યૂહરચનામાં હોશિયાર હોય. એ રીતે એમણે આડકતરી મદદ કરી હતી ને એક તબક્કે જરૂર પડી ત્યારે અર્જુનના રથનું પૈડું તોડી નાખ્યું સામે કોઈ કર્ણ જેવા મોટા યોદ્ધાએ, અને અર્જુન હારી જવાની તૈયારીમાં હતા ત્યારે પૈડું ઉપાડ્યું, ચક્રની જેમ ફેર્યું, હટી જાઓ મિત્ર, આ ચક્ર છૂટશે તો તમારા બધાને ખતમ કરશે. એટલે વચનભંગ પણ કરેલો પાછળથી, પહેલેથી પણ થોડી આડકતર રીતે, જેને સ્પષ્ટપણે લોકો માયાચારના પરિણામ કહે એવા ઘણા કાર્યો એમનાથી ભાગવતની કથામાં આવે છે. છતાં એ મહાત્મા હતા અને એ એમનો ઉદય ભાવ હતો, આત્મભાવ નહોતો પણ ઉદય ભાવ હતો, એટલું જૈનથી પણ જાણી શકાય છે. જે જૈનને સાચી દ્રષ્ટિ હોય એ સમજી શકે કે આ તો ઉદય ભાવની વાત છે, એ જ્ઞાની હતા એમાં શંકા કરવા જેવી નથી. હા, એ તો પછી બાંધે છે, કેમ કે એમ તો અહીંથી તો પછી એમને બીજા ભાવો બાકી છે. હજી ફરીને મનુષ્ય થશે, પછી દેવ થશે, એ દરમિયાનમાં એ તીર્થંકર નામ કર્મ બાંધશે અને આવતી 24મી ના 13મા તીર્થંકર થશે. તીર્થંકર દ્રવ છે, આવતી 24મી ના 13મા તીર્થંકર થશે અને મહાવિદેવ ક્ષેત્રમાં ભગવાન સિમંદરનાથ એ વખતે સિદ્ધાલયમાં પધારશે. આ બાજુ અહીંયા 13મા તીર્થંકર છે, આ બાજુ એમનું મનુષ્ય આયુ પૂર્ણ થાય છે. કેટલું? 1 કરોડ પૂર્વનું આયુષ્ય એમનું પૂર્ણ થશે. પણ એ પાછળથી વાત છે. એકનું જૈનથી પણ જાણી શકાય છે અને તે ખરું છે, તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું કારણ જુદું છે. એમની ગતિ ચોખ્ખી વાત ન લખી, એમને અહીંથી પહેલી નારકીમાં ગયા છે એવી વાત ન લખે, તૂટ ભાષામાં વાત લખે કે સામાન્ય રીતે ધર્માત્માઓ છે એ મનુષ્યને દેવગતિ સિવાય ત્રીજી ગતિમાં જતા નથી, પણ કોઈ કોઈ ધર્માત્માઓ નરકમાં પણ જાય છે. એ એમનું નરકનું આયુષ્ય એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પહેલાં બંધાઈ ગયું હોય છે. ગતિ છે એ નિકાચિત બંધ છે, ફરતી નથી. આયુષ્ય છે એમાં ઓછું વધતું થાય છે ઉદયમાન થયા પહેલાં. એવી રીતે એ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, એટલે હરિવંશ પુરાણ છે એ શ્રીકૃષ્ણ ચરિત્ર ઉપર લખાયેલું છે. પદ્મ પુરાણ છે એ રામચંદ્રજીના ચરિત્ર ઉપર લખાયેલું પુરાણ છે. બંને પુરાણો મહાન આચાર્યોના લખેલા છે એટલે શંકા કરવા જેવી નથી. રામચંદ્રજીના પૂર્વજોમાં એક સમર્થ રઘુરાજા થયા એટલે રઘુવંશી કહેવાયા, રાઘવ કહેવાયા. એવી જ રીતે શ્રીકૃષ્ણના પૂર્વજોમાં એક હરિનામના સમર્થ રાજા થયા તેથી તે હરિવંશી કહેવાયા. એ હરિવંશમાં શ્રીકૃષ્ણ ઉત્પન્ન થયા છે અને આ ભાવમાં એમણે પહેલાં કોઈ કારણસર નરકાયુ બાંધી લીધું છે, ત્યાર પછી જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, ગતિ બદલાતી નથી. અને એવી જ રીતે આ વાત સાંભળીને અત્યારે જે શ્રીકૃષ્ણના અનુરાગી ભક્તો છે એને ઘણું દુઃખ થાય છે કે જૈન લોકો આપણા ભગવાનને નિંદવા માટે આવી બધી કથાઓ ઘડી કાઢે છે અને આપણું હીણું બોલે છે. પણ એવું ખરેખર નથી, જે હકીકત હોય છે એ જ શાસ્ત્રોમાં લખવામાં આવે છે. અને ખાલી એમના માટે એ વાત નથી, એ વાતો શ્રેણિક મહારાજા માટે પણ લખેલી છે. આવતી 24મી ના જે પહેલા તીર્થંકર થવાના છે, આદિનાથ ભગવાન થવાના છે, એ પણ અત્યારે નરકમાં છે. જો અન્યમતને કારણે એવી વાત લખી હોત તો શ્રેણિક રાજા માટે, પહેલા તીર્થંકર માટે એવી વાત પ્રસિદ્ધ થઈ ન હોત, પણ શાસ્ત્રમાં એ વાત પણ પ્રસિદ્ધ થઈ છે. એટલે વિધાઉટ પ્રેજ્યુડાઇસ, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના પરિસ્થિતિ જે છે એનું બયાન કરવામાં આવે છે. તો તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું કારણ જુદું કારણ છે. જુદું કારણ એટલે એ કારણમાં એમની નિંદા કરવી એવું કોઈ કારણ નહીં તમે ગણતા, એ બીજું કારણ છે. અને એ કારણ એ છે કે ભલે કોઈ તીર્થંકરનો આત્મા હોય તો પણ એમણે પૂર્વે કરેલા અપરાધને ભોગવવા પડે છે, એમાં કોઈ પક્ષપાત ચાલતો નથી. તીર્થંકર હોય તો એ નર્કમાં જાય, એમ નથી કે તીર્થંકર છે માટે એને વાંધો નથી ભલે અપરાધ કરે, એમ નથી. એવું બધું ઘણી વાતો કરવા માટે એ વાતને પ્રસિદ્ધ કરી છે. નહીંતર મહાપુરુષોની એવી વાતો સામાન્ય રીતે પ્રસિદ્ધ કરવામાં આવતી નથી, કેમ કે એવા મહાપુરુષોના ધર્માત્માઓને દોષોના દોષો હોય તો પણ એને ઢાંકવા, એવું એક ઉપગુહન નામનું અંગ છે બધા સમ્યક દ્રષ્ટિઓને. પણ આ તો આચાર્યોએ લખ્યું છે અને લખવા પાછળ એમનો પારમાર્થિક હેતુ પણ છે કે જુઓ, તીર્થંકર દ્રવ્ય હોય તો પણ કરેલા કર્મના ફળ તો એમને પણ ભોગવવા પડે છે, અને છતાં પણ ત્યાં એ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. શ્રેણીક મહારાજ અત્યારે બાંધે છે, એ તો પછી સીધા તીર્થંકર થવાના છે, વચ્ચે મનુષ્ય ભાવ એમનો છે નહીં બીજો, આ એક જ ભાવ વચ્ચે છે. તો અત્યારે નરકના આયુષ્ય ભોગવતા ભોગવતા તીર્થંકર નામ કર્મ બાંધે છે, અત્યારે ગોત્ર કર્મ બાંધે છે, એમાં ક્ષેત્ર નડતું નથી. એટલે એમની ગતિનો જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે, એટલે નિંદા કરવાનું કોઈ કારણ નથી, પણ એમાં પણ પારમાર્થિક કારણ રહેલું છે. એટલે સામાન્ય જીવે તો પોતાના દોષથી ડરવું એ વાત તો એને પોતાને આવી કથાનો યોગ ઉપરથી પણ સમજાવી જોઈએ. અને ભાગવત આદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવા છે તે તો પરમાત્મા છે. શું ભાગવતમાં જે શ્રી કૃષ્ણની એમાં ભાગવતની અંદર જે શ્રી કૃષ્ણની લીલા છે, પરમાત્માની લીલાને શ્રી કૃષ્ણના નામે ગાઈ છે. શું કહે છે કે નિર્મળ પ્રેમ કેવો હોય, ખાસ કરીને શ્રી કૃષ્ણ હતા એ ત્રણ ખંડના અધિપતિ હતા, એટલે બહુ મોટું સામ્રાજ્ય. આ આખું અત્યારની જે પૃથ્વી છે ને એ એક ખંડનો અમુક ભાગ છે, આ પૃથ્વી ઉપર પણ કોઈ એકનું રાજ નથી, 5600 રાજાઓ છે, પણ આ આપણી આખી પૃથ્વી એક આર્યખંડનો એક ભાગ છે. એવા એથી મોટા મોટા ત્રણ ખંડના એ અધિપતિ હતા, અને એમને 16108 રાણીઓ હતી. પુણ્યવંત હોય એટલે કહેવાની જરૂર નથી કે બહુ સુંદર સ્ત્રીઓ હતી, તેમ છતાં પણ ગોપાંગનાઓને એમના પ્રત્યેનો જે પ્રેમ હતો એ નિર્મળ પ્રેમ કેવો હોય, ભક્તને ભગવાન પ્રત્યે નિર્મળ પ્રેમ કેવો હોય, પરમાત્મા પ્રત્યે કેવો નિર્મળ પ્રેમ હોય કે પોતાની જાતને ભૂલી જાય કે હું સ્ત્રી છું કે પુરુષ છું, એવું બધું સ્વરૂપ સમજાવવા માટે એ પરમાત્માની લીલાને શ્રી કૃષ્ણના નામે ગાય છે. અને એ સમજાવવું મુશ્કેલ છે. શું કહે છે વલ્ભાચાર્ય, એટલે જેમણે હવેલીનો પુષ્ટિ માર્ગ પ્રવર્તાવ્યો તે આથી 500 વર્ષ પહેલા, કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણીને ભક્તિ કરો, તે જાણીને તમે દુર્ગંછા નહીં કરતા, એ ગોપીઓ સાથે લીલા કરતા હતા, પ્રેમથી વર્તતા હતા, તો એની ભક્તિ તમે કરો. હવે એમાં શું પારમાર્થિક દ્રષ્ટિકોણ છે, એ કૃપાળુ દેવે કાયદો છે, બીજા સામાન્ય માણસનું કામ નથી. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ એ અંતરમાં મહાન યોગી હતા, એટલા વૈભવ વચ્ચે આરોટવા છતાં પણ 16108 રાણીઓ અને ત્રણ ખંડનો વૈભવ એની વચ્ચે આવટવા છતાં સ્વરૂપમાં લીન થતા હતા, યોગી હતા, એવા હતા, યોગી પુરુષ હતા, એમ જાણીને તો બધાય ભક્તિ કરે જ છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. આટલા વૈભવ વચ્ચે યોગીપણું રાખવું એ જેવા તેવાનું કામ નથી, એ તો એવા યુગ પુરુષનું કામ છે, એમ કહે છે. એ દશા ન ટકાવી શકાય, આટલો વૈભવ હોય અને આવી રીતે લીલા કરે એ દશા ન ટકે, એમ કહે છે. એ તો એનું સામર્થ્યને જુઓ તમે, એમ કે છે. ગ્રસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગ દશાનો ચિત્રપટ જોઈને આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય. દીક્ષા ધારણ કરે તો બીજાને પણ વૈરાગ આવે, પણ એનો ગ્રસ્થાશ્રમ જોઈને વૈરાગ્ય આવે એ તો બહુ ઊંડી દ્રષ્ટિવાળાને જ આવે, એ છીછરી દ્રષ્ટિવાળાને એ પ્રકાર સમજાયો નથી. ત્યાં વૈરાગ યોગ દશા જેવા રહે છે, એવી સ્થિતિમાં પણ ત્યાગ અને વૈરાગ યોગ દશા જેવા રહે છે, યોગી જેવા રહે છે, એ કેવી અદ્ભુત દશા છે. શું કાઢ્યું અંદરથી? પરમાર્થ કાઢ્યો, રહસ્ય કાઢ્યું. કેવી અદ્ભુત દશા અંદરમાં, એવી જ દશાની વાત ભરતેશ વૈભવમાં આવે છે. ભરત મહારાજા ભગવાન આદિનાથ ભગવાનના સુપુત્ર છે, ચક્રવર્તી છે, એ છ ખંડના ધણી છે. આ તો ત્રણ ખંડના, અહીંથી અડધું સામર્થ છે, અને 96,000 રાણીઓના ધણી કહેવાય છે. કહેવાય છે, હું છે નહીં, આમને 16,108 હોય છે, એમને 96,000, એટલે 80,000 વધારે એના કરતા, એક બે નહીં. અને વૈભવ 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 તો પાર વિનાનો વૈભવ, એના ખોરાકને બીજી ત્રીજી એટલી બધી વાતો આવે છે. છતાં એવા મહાન યોગી હતા, અને એ વૈભવ વચ્ચે રહીને એટલી આત્મસાધના કરી લે. એ પણ લડાયો લડેલા 6 ખંડ 7 વાગ્યા ત્યારે, અને બાહુબલીજી સાથેની લડાઈ તો એમની પ્રસિદ્ધ છે. છતાં પણ જ્યારે પુરુષાર્થમાં વૃદ્ધિ કરીને ઉપરના ગુણસ્થાનમાં આવ્યા, દીક્ષા અંગીકાર કરીને સીધા 7મા ગુણસ્થાને આવ્યા, છલંગ મારીને 13મા ગુણસ્થાને અંતર્મુહૂર્તમાં ગયા, પાછા જ મળ્યા નહીં. મુનિદશા યોગ્ય વ્યવહાર રત્નત્રયની પ્રવૃત્તિ માટે બહાર જ નીકળ્યા નહીં. એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લીધું, એને કેટલી આત્મસાધના ગ્રહસ્થ દશામાં એટલા વૈભવ વચ્ચે રહીને કરી હશે, એ દ્રષ્ટિમાં લેવા જેવો વિષય છે. સંયોગોથી મોટા ભાગના જીવો ડરીને ત્યાગ કરે છે, પણ જ્યારે એવી પરિસ્થિતિ અનિવાર્ય હોય ત્યારે, અને પૂર્વકર્મના એવા નિબંધનો હોય ત્યારે, પુરુષાર્થવંત મહાત્માઓ એ દશામાં રહીને પણ આત્મકલ્યાણને સાધે છે, બહુ સારી રીતે સાધે છે. કૃપાળુદેવનો પણ એ જ દ્રષ્ટાંત છે, એમણે પણ ગ્રસ્થાશ્રમનો ત્યાગ ન થયો, પણ નિવૃત્તિ લઈને જે નિર્જરા એ કરી શક્યા હોત તેના કરતાં પ્રવૃત્તિમાં રહીને તેમણે વધારે નિર્જરા કરી છે, એ વાતનો ઉલ્લેખ એમણે પોતે કરેલો છે. કેવી અદ્ભુત દશા છે, યોગમાં જે વૈરાગ્ય રહે, યોગમાં જેવો વૈરાગ્ય રહે, યોગી થઈને ત્યાગી થઈને તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગ્રસ્થાશ્રમમાં રાખે છે, રાખી શકે છે, તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ કાંઈ છે નહીં, જા બાહ્ય દ્રષ્ટિને ઉડાવી છે. બાહ્ય દ્રષ્ટિમાં વૈરાગ્ય નથી ને ભક્તિ એ નથી. નામે અહીંયા પણ ઉપદેશ છાયામાં થોડી વાત આવી છે, આ પ્રશ્નના અનુસંધાનમાં એ વાત છે. ભાગવત આદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવા છે તે તો પરમાત્મા છે, પરમાત્માની લીલાને શ્રી કૃષ્ણના નામે ગાય છે, અને ભગવાન અને એ કૃષ્ણ એ ભાગવત અને ભગવાનને પણ ભાગવત એટલે ભાગવતનું રહસ્ય અને શ્રી કૃષ્ણ નું સ્વરૂપ જો મહાપુરુષથી સમજી લઈએ, એટલે આ જે દ્રષ્ટિકોણ બતાવ્યો એ દ્રષ્ટિકોણથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. અને તેથી આ વાત અમને બહુ પ્રિય છે, તેથી આ વાત અમને બહુ પ્રિય છે. એ ભાગવતની વાત કરતા, શ્રી કૃષ્ણની વાત વારંવાર કરતા, અને એ રીતે પોતે ગ્રસ્થાશ્રમમાં રહેલા સત્પુરુષને જોવાની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ રહસ્યને ખોલતા. સુભાગભાઈના પત્રોમાં એ વાત ઘણી આવી છે, અને ખાસ કરીને ગોપાંગનાઓના પ્રેમની વાત પણ એમણે ઘણી કરી છે. ઐક્ય બુદ્ધિ શું છે, પરાભક્તિ શું છે, એ વગેરે ઘણી વાત એમણે લીધી છે. અને સુભાગભાઈને આશ્ચર્ય થયું છે કે તમે જૈનમાં જન્મેલા આ બધી વાત ક્યાંથી જાણી, તમે શ્રી કૃષ્ણની અંદરની આવી વાતો ક્યાંથી કાઢો છો. તો કે અમને એનું જ્ઞાન ઘણા વખત પહેલાં થઈ ગયું છે, એટલે કોઈ પૂર્વભવનું સ્મરણ પણ એમને છે એ વિષયમાં એમ કીધું છે. પાર્વદેવ અને પૂજ્ય કાનજી સ્વામી જેવા મહાપુરુષો અને જ્ઞાનીઓએ અથાક કરુણા કરી આ જીવને પોતાની ભૂલ બતાવી, પોતાનું અનાદિકાળથી ભૂલી ગયેલું અસ્તિત્વ બતાવ્યું, એમની કરુણા અને ઉપકારથી એ સમજાણું શ્રદ્ધા થઈ. સરકારાથી ચેતન તેજ હું કેવા નથી, એ શબ્દ નથી મોકલતો, જબકારાથી, જબકારાથી ચેતન તેજ હું, આજ હું ને આજ જડ દેહ તે હું નહીં એવી યથાર્થ વસ્તુ સમજાણે, વારંવાર એ તરફ જવાની વૃત્તિ પણ જાણી જાગી, શાંતિ સુખ અને આનંદ પોતાનું પોતામાં જ છે, જીવ એ ઉપભોગ કરવા સ્વતંત્ર છે, પોતે પરિપૂર્ણ છે, બરાબર બેસી ગયો, છતાં આ જીવને હવે શું વાંધો આવે છે કે ત્યાં ચોંટતો નથી અને ફરી ભટકવા કેમ જાય છે. બહુ આપોતા થાય છે કે હવે એને બહારમાં કોઈ પ્રયોજન નથી, છતાં કેમ પોતાની જગ્યાએ ઠરતો નથી, એનું કારણ સમજાવવા વિનંતી છે. એ આ એક પ્રશ્ન છે. હવે આમાં બે પ્રકાર બને છે, જે પ્રકારના પરિણામો બતાવ્યા છે કે આવા પરિણામ થાય છે, અને એ પરિણામો ને એ પરિણામો ગમે છે, રૂચે છે, છતાં પણ બીજી બાજુ પરિણામ જાય છે, તો એમ કેમ થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં કદી એક બાજુના પરિણામ હોય નહીં. મુમુક્ષુની ભૂમિકામાં આત્મકલ્યાણના આત્મિક ભાવો રૂચે એવા પણ પરિણામ હોય અને સંસાર તરફી પણ પરિણામો હોય, એવું મિશ્રણવાળું પરિણમન બધા જ મુમુક્ષુને પ્રાય હોય છે. હવે અહીંયા વિચારવા યોગ્ય વાત આટલી જ છે કે કયું પરિણમન બળવાન છે, સંસાર તરફી પરિણામોમાં બળ છે, રસ છે, વજન છે, કે જે આત્મા તરફ લઈ જનારા ભાવો છે એ ભાવોમાં રસ, વજન અને બળ છે, એટલું તપાસવું ઘટે છે, એટલું તપાસવું જોઈએ અવલોકન કરીને. જે બાજુનું બળ ને વજન ને રસ હશે એ બાજુ જીવના પરિણામ પ્રગતિ કરશે. બળિયાના બે ભાગ, બળવાન પરિણામ જીતે છે, આટલું આમાંથી સમજવાનું છે. અને એ સમજીને પોતાના આત્મભાવોને બળ આપવાનું છે, પુષ્ટિ આપવાની છે, જે સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા મળે છે. એ પરિણામ જો બળવાન થાય તો સંસારના પરિણામો હાનિ પામે અને પોતે આત્મકલ્યાણના માર્ગમાં પ્રગતિ અને વિકાસ સાધે. એ પ્રકારે પોતાએ પોતાની પોલિસી અને નીતિ નક્કી કરવાની રહે છે. બીજી એક વાત એ છે કે જે મહાત્માઓએ આત્મસ્વરૂપ સમજાવ્યું અને આત્મસ્વરૂપ સમજાવ્યું એ ભાવો કે હું આવો આત્મા છું, હું આવો આત્મા છું, પોતામાં જ પોતાનો સુખ શાંતિના આનંદ છે, અનંત જ્ઞાન અનંત આનંદ ભરેલું છે, એવું જે સ્વરૂપ સંબંધીનું પરિણામ સ્વરૂપ સંબંધીનું કથન આવ્યું એ ગમ્યું, એ સારી વાત છે. આત્મા અને આત્મભાવો અને આત્મના ગુણગાન રૂચે એ સારું લક્ષણ છે. રુચિ છે એ શરૂઆતની ભૂમિકામાં એટલી તીવ્ર નથી હોતી જેટલી ભાવભાષણથી તીવ્ર થાય છે. એટલે ભાવભાષણ થયા પહેલા આત્માનું સ્વરૂપ બતાવનારા જે કાંઈ જ્ઞાની પુરુષોના વચનો છે એ રૂચે એ લક્ષણ સારું છે, એ ગુડ સાઇન છે, સારું લક્ષણ છે, સારી નિશાની છે. પણ ક્યારેક એવું બને છે કે પછી એ જ વચનોનું રટણ કરતાં કરતાં કોઈ એ જ પ્રકારના વિકલ્પે ચડે છે અને ભાવભાષણથી વંચિત રહે છે. ભાવભાષણ થાય ત્યારે તેની યથાર્થ અને યથાયોગ્ય રુચિ ઉત્પન્ન થાય. એ પહેલાંની રુચિ સામાન્ય રુચિ હોય છે. રુચિ આત્માની એ સારું લક્ષણ છે. તો પણ લાલ બત્તી એ જ જગ્યાએ મૂકવાની છે કે એ પ્રકારના વિકલ્પને વિકલ્પે ચડી જવાય અને આત્મસ્વરૂપનું ભાવભાષણ ન થાય એવી સ્થિતિ કદી ઊભી ન થઈ જાય તેટલો ખ્યાલ રાખવાનો છે. તો આ પ્રશ્ન પછીના જે ત્રણેક પ્રશ્નો છે એ આપણે સામના સ્વાધ્યાયમાં લઈશું. થેન્ક યુ.